કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ ભવાણિયામાં થયો. માત્ર 33 વર્ષનું જ આયુષ્ય. પૂર્વના એવા સંસ્કાર લઈને આવ્યા હતા, સમ્યક દર્શન પ્રગટ કર્યું અને અંતરંગ દશા તો 5મા ગુણસ્થાનથી પણ ઊંચી એવી અંતરંગ દશા અને ભાવના પણ એવી સર્વસંગ પરિત્યાગની, એટલે એમની દશા 5મા ગુણસ્થાનની હતી. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ કૃપાળુદેવ માટે કહ્યું છે કે એમની અંતરંગ દશા અદભૂત હતી. આ કાળમાં આવી અંતરંગ દશાવાળા સત્પુરુષનો યોગ થવો અતિ દુર્લભ. એવા શ્રીમદ રાજચંદ્ર ઘણું સાહિત્ય આપણે માટે મુકતા ગયા છે. એમને પત્રો દ્વારા પણ જે સાહિત્ય આપણને આપ્યું છે એ પણ અમૂલ્ય છે. પદોની રચના કરીને એમણે જે સાહિત્ય આપ્યું છે એ સંક્ષિપ્તમાં શાસ્ત્રોના સાર રૂપ છે એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીની આજે જન્મજયંતિ છે, કારતક સુદ પૂનમ. એટલે આજે આપણે પહેલા કૃપાળુદેવના કેટલાક વચનામૃત લઈશું. તત્વધારા પુસ્તકમાં કૃપાળુદેવના વચનામૃતનું સંકલન કરવામાં આવ્યું છે, વિષયવાર સંકલન કરવામાં આવ્યું છે અને એ વિષયવાર સંકલન પછીથી એવા કેટલાય વચનામૃત છે કે જે એ વિષયમાં નથી આવતા એટલે એને સંકલન કરતાએ છેલ્લે વીણેલા મોતી તરીકે આ પુસ્તકમાં મૂક્યા છે. એ વીણેલા મોતીમાંથી આપણે એવા કેટલાક મોતી લઈએ. કૃપાળુ દેવ શ્રીપદ રાજચંદ્રજી અહીંયા કહે છે કે જીવ પર્યાયના બે ભેદ છે, સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય. સિદ્ધ પર્યાય 100 ટચના સોના તુલ્ય છે અને સંસાર પર્યાય કથિર સહિત સોના તુલ્ય છે. આ વચનામૃત વ્યાખ્યાનસાર માંથી લેવામાં આવ્યું છે. બે પર્યાય જ છે, આ જીવને બે જ પર્યાય છે, સંસાર અને સિદ્ધ. અનાદિથી સંસાર પર્યાયમાં જ રહ્યો છે, એને સિદ્ધ પર્યાયનું ભાન નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન છે, એ વાતનો એને નિર્ણય થયો જ નથી. જો એવો એને નિર્ણય થયો હોત તો એણે એવા પોતાના શુદ્ધ સ્વરૂપને, એવી સિદ્ધ પર્યાયને પ્રગટ કરવાનો અપૂર્વ પુરુષાર્થ કર્યો જ હોત. પણ માત્ર એણે શબ્દોમાં જ સ્વીકાર કર્યો છે કે પોતે સિદ્ધ સમાન છે. પોતે એવો ભાવવાહી થયો નથી, પોતાના શુદ્ધ સ્વરૂપને લક્ષે એણે કાંઈ કર્યું નથી. મહાપુરુષોના વચનોને પણ એણે લક્ષમાં લીધા નથી. આચાર્ય ભગવાને સિદ્ધ સમાન વાત કરી અને એનો માર્ગ દર્શાવ્યો, એને પણ એણે લક્ષમાં લીધો નથી. તીર્થંકર ભગવાનની દિવ્ય ધનીમાંથી જે વાત આવી એ એણે ભૂતકાળમાં ક્યારેક સમોસરણમાં બેસી અને પ્રત્યક્ષ સાંભળી હોવા છતાં, એ વાતને પ્રત્યક્ષ સાંભળી હોવા છતાં એણે પોતાના સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ જેવો જોઈએ તેવો કર્યો નથી. કદાચ કર્યો છે તો પણ એ યથાર્થ નથી થયો, એની દિશા કંઈક વિપરીત રહી હોવી જોઈએ. નહીંતર એને સિદ્ધ પર્યાય પ્રગટ થયા વિના રહી જ ન હોત. એટલે સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય. સિદ્ધ પર્યાય એ તો એનું સ્વરૂપ છે, એની પ્રાપ્તિ એ જ એકમાત્ર એનું લક્ષ્ય છે. પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવું એ કંઈ નવીન વાત નથી, એ તો એનો હક છે, એ તો મૂળ વાત છે. પણ વર્તમાનમાં એ સંસાર પર્યાયમાં રહ્યો છે તો પણ એને ખેદ કરવા જેવું નથી. કૃપાળુ દેવ અહીંયા કહે છે કે સંસાર પર્યાય કથિર સહિત સોના તુલ્ય છે. ખાણમાંથી સોનું નીકળે તો એ કથિર સહિત, એ માટી સહિત હોય છે, પણ છતાં એ સોનું તો છે જ. જેનું લક્ષ્ય એ સોના તરફ છે એને એમાં એ સોનું જ દેખાય છે, અને એને તો એવો વિશ્વાસ બેસે જ છે કે આ સોનું છે અને આ માટી છે, એને તો હું દૂર કરી લઈશ. જેની દ્રષ્ટિમાં એ ખાણમાંથી નીકળેલી સોનાની ઓર એ સોના રૂપે જ દેખાય છે, એને તો પુરુષાર્થ ઉપડેલો જ છે, અને એ તો શીઘ્ર પુરુષાર્થ દ્વારા એવા સુવર્ણને પ્રાપ્ત કરી લે છે. પણ જેને એવી દ્રષ્ટિ જ નથી થઈ એને એ ખાણમાંથી નીકળેલી ઓર માટી તુલ્ય જ લાગે છે. મોટાભાગના જીવોને પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન છે એ વાતની હજી ગળ બેસતી જ નથી. એ રોજ મંદિરમાં જાય છે, એ રોજ દેરાસરમાં જાય છે, ત્યાં પ્રતિમા સમક્ષ સ્તુતિ કરે છે, ભક્તિ કરે છે, વંદન કરે છે, પણ એ પોતે એમ સ્વીકારતો નથી કે પોતે પણ સિદ્ધ સમાન છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. અત્યારે વર્તમાન પર્યાયમાં જે મલિનતા છે એ શાશ્વત નથી અને એ મલિનતા દૂર થઈ શકે એવી છે, આ વાતનો તો હજી એને સ્વીકાર થતો નથી. એટલે પોતાના સ્વરૂપનું એને મહાત્મ આવતું નથી. અહીંયા કૃપાળુદેવે પોતાના સ્વરૂપનું મહાત્મ આવે એવી વાત કરી દીધી છે કે કથિર સહિત સોના તુલ્ય આ સંસાર પર્યાય છે. કથિર સહિત, માટી સહિત સોનું, પણ સોનું તો છે ને, સોનું તો છે ને, તો સોનાનો વિચાર કરવાનો છે. સોનું છે તો પછી સોનાની પ્રાપ્તિ થયા વિના રહેશે જ નહીં, સોનું છે તો પછી માટીને દૂર કરવાનો પ્રયત્ન થયા વિના રહેશે જ નહીં. પ્રભુ પહેલા સોનાનો સ્વીકાર કરવો જોઈએ. ખાણમાંથી નીકળેલ એ સોનાની ઓરનો સોના તરીકે જેને સ્વીકાર થયો છે એ જ એવો પ્રયત્ન કરે છે. એટલે કૃપાળુદેવ એમ કહે છે કે ભાઈ આ સંસાર પર્યાય છે, એ પણ સોના તુલ્ય છે કે જેમાંથી તું મલિનતાને દૂર કરીશ તો તારી મૂળ પર્યાય, સિદ્ધ સમાન પર્યાય એ પ્રગટ થશે, તારા મૂળ સ્વરૂપને તું પ્રગટ કરી શકીશ. એટલે આ વચનામૃતમાં મુખ્યતા એ છે કે સંસાર પર્યાય છે તે કથિર સહિત સોના તુલ્ય છે. એટલે પોતાના સ્વરૂપનું મહાત્મા આણીને જીવે એવા સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો જોઈએ. કેવું સ્વરૂપ છે? તો કે સિદ્ધ પર્યાય છે અને સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું જ પોતાનું સ્વરૂપ છે. એના પછી આગળ એક વચનામૃત લઈએ કે અનંત કાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી છે, એવી ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? એ વચનાતીત છે, વચનમાં આવી શકે એમ નથી, કેમ કે ત્યાં બુદ્ધિ પહોંચતી નથી એટલે વચનાતીત છે. વાણીમાં આવી શકે નહીં, શબ્દમાં આવી શકે નહીં, એ વિકલ્પ દ્વારા સમજાય નહીં, એ બુદ્ધિ દ્વારા પકડાય નહીં, એવું કંઈક છે જેના વિશે એને હજી ભ્રાંતિ જ વર્તે છે. અને એ ભ્રાંતિ અનાદિથી વર્તે છે. એ શું છે? તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. પોતાના શુદ્ધ સ્વરૂપને શુદ્ધ સ્વરૂપે એ જાણતો નથી અને એ ભ્રાંતિમાં રહ્યો છે. જે પર્યાય છે એ પર્યાયને પોતાનું સ્વરૂપ માનીને એ જીવન વ્યતીત કરે છે. વર્તમાનમાં મનુષ્યની પર્યાય છે તો પોતાને મનુષ્ય સમજીને એ બધા જ પ્રયત્નો કરે છે, બધા જ કાર્યો કરે છે અને એમ જ એ જીવન પૂરું કરે છે. મનુષ્ય તરીકે જ એ જીવન પૂરું કરે છે. મનુષ્યપણું તો થોડા કાળ માત્રનું છે. એનો સમય પૂરો થતાં, એ પર્યાય વીતી જતા એ આત્મા બીજી પર્યાયમાં જશે, દેવમાં જશે કે તિર્યંચમાં જશે કે નારકીમાં જશે, અને પછી પાછો એ પર્યાય પ્રમાણે પોતે પ્રવર્તન કરશે. પોતાને એ પર્યાય રૂપ જાણીને એ પરિણમશે અને ફરી પાછો એ બીજી પર્યાયમાં જશે. આમ ને આમ અનાદિથી જીવ ભવના ભ્રમણ કરી રહ્યો છે. એટલે એને ભ્રાંતિ છે. જે પર્યાય છે એ પર્યાય રૂપે પોતે પરિણમે છે અને પર્યાયને પોતાનું સ્વરૂપ માને છે એવી પોતાની માન્યતા છે એ મિથ્યાત્વ છે, એ ભ્રાંતિ છે. આ ભ્રાંતિને દૂર કરીને પોતે ચાર ગતિમાંથી કોઈપણ ગતિ રૂપે નથી, પોતે ત્રિકાળ નાયક છે, પોતે સિદ્ધ સમાન છે એવો નિર્ણય એણે કરવાનો છે. અને પોતાનું એવું શુદ્ધ સ્વરૂપ છે જે અનુભવ ગમ્ય છે, જે અનુભવમાં આવી શકે એવું છે, એટલે એ બુદ્ધિ ગમ્ય નથી, એ ઇન્દ્રિયનો વિષય નથી, એટલે વચનાતીત છે, એ શબ્દમાં આવી શકે એમ નથી. પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને એ પોતે પોતાના જ્ઞાનની પર્યાયમાં અનુભવી શકે એવું પોતાનું સ્વરૂપ છે, અને એના વિશે અનાદિથી એને ભ્રાંતિ છે. એ ભ્રાંતિને દૂર કરવી જ રહી. આ વાત પત્રાંક 172 માંથી લેવામાં આવી. એક બીજું વચનામૃત લઈએ કે જ્યાં સુધી મૃષા અને પર સ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વક્રિયા નિષ્ફળ છે. ત્યાં સુધી આત્મામાં છળ કપટ હોવાથી ધર્મ પરિણમતો નથી. ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. જેને દ્રવ્યશ્રુતનો અભ્યાસ વર્તે છે, જે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે કટિબદ્ધ થયો છે, એનો વ્યવહાર પણ શુદ્ધ હોવો જરૂરી છે. એને સાત વ્યસનોનો ત્યાગ હોવો જરૂરી છે, અને સાત વ્યસનોના ત્યાગ વિના એ જીનવાણીને સાંભળવા સમજવા માટે પણ યોગ્ય નથી. કૃપાળુદેવે આ વાતને અહીંયા કહી છે કે હજી એને અસત્ય છે અને મન વચન અને કાયામાંથી કોઈપણ યોગે અને કરવું કરાવવું કે અનુમોદવું એમ કોઈપણ રીતે એને હજી અસત્ય અને પરસ્ત્રી નો ત્યાગ નથી થયો. ત્યાં સુધી એના મોક્ષ માર્ગમાં જે પ્રયત્ન થાય છે એ બધા નિષ્ફળ છે. પારદર્શિતા, પારદર્શકપણું એટલે અંતરમાં અને બહારમાં જુદાપણું ન હોવું. અંતરમાં હજી મૃષા છે, અંતરમાં હજી પર સ્ત્રીનો ભાવ છે કે પર પુરુષનો ભાવ છે, અને બહારમાં દ્રવ્યશ્રુતનો અભ્યાસ છે, પંડિતાઈ છે, પૂજા ભક્તિના વિકલ્પ છે. તો એને કંઈ પ્રાપ્ત થવાનું નથી, એને કંઈ ફળ મળશે નહીં, એની સર્વ ક્રિયા ફળ વિનાની નિષ્ફળ છે. અને એને જ છળ કપટ કહેવામાં આવ્યું. પોતે પોતાની જાતને છેતરે છે. અસત્ય અંદરમાંથી ગયું નથી, પર સ્ત્રી કે પર પુરુષ પ્રત્યેનો ભાવ અંદરમાંથી ગયો નથી એવો એ આત્મા ગમે તેવો ધર્મ માર્ગમાં શુભ ભાવમાં હોય છતાં પણ એ માયાવી છે, એ છળ કપટ સહિત છે, તેથી એ ધર્મ માર્ગમાં નથી. એને ધર્મ પામવા માટે પ્રથમ ભૂમિકામાં મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ જરૂરી છે. જ્યાં સુધી મૃષા ત્યાગ અને પરસ્ત્રી ત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહીં. વક્તા પણ હોય નહીં અને સાચો શ્રોતા પણ હોય નહીં. સાચા શ્રોતાનું પણ એ જ લક્ષણ છે કે એણે સાત વ્યસનોનો ત્યાગ કરીને આ જીનવાણીને સાંભળવી જોઈએ, સમજવી જોઈએ અને આત્મસાત કરવી જોઈએ. તો વ્યવહાર શુદ્ધિનું પણ એટલું જ મહત્વ છે જેટલા દ્રવ્યશ્રુતના અભ્યાસનું મહત્વ છે, પોતાના સ્વરૂપના મહાત્માનું મહત્વ છે, એટલું જ વ્યવહાર શુદ્ધિનું પણ મહત્વ છે. હવે આપણે સમયસારમાં નિજરા અધિકાર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો નિજરા સંબંધી કૃપાળુદેવે જે વાત કરી છે એ પણ આપણે લઈએ. નિજરા સંબંધી કૃપાળુદેવે બહુ સહેલાઈથી નિજરાનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે. નિજરાનું સ્વરૂપમાં એમણે બે પ્રકારે નિજરાની વાત કરી છે કે નિજરા સકામ નિજરા અને અકામ નિજરા બે પ્રકારે છે. કેમ કે નિજરાનો અર્થ સામાન્ય એ થાય છે કે કર્મનું ખરી જવું, અને કર્મના ખરી જવાને આપણે નિજરા કહીએ છીએ. હવે એ તો સ્થૂળ વ્યાખ્યા થઈ. કેમ કે કોઈ પણ કર્મ છે એને સ્થિતિબંધ છે એટલે એ ઉદયમાં આવે, અને ઉદયમાં આવ્યા પછી સ્થિતિબંધ પૂરો થતા એ ખરી જાય છે, એટલે એ તો નિજરા થાય જ છે. અને આવી નિજરા ને શાસ્ત્રમાં વિપાક નિજરા કહી છે, એને કૃપાળુદેવે અકામ નિજરા કહી છે કે આવી નિજરા તો થાય જ છે. આવી નિજરા થાય છે એટલે એવું કર્મનું ખરી જવું તો થાય જ છે, છતાં જીવ કર્મ રહિત નથી થતો, કારણ કે કર્મના ઉદય આવે છે, જે સંયોગો સર્જાય છે એ જીવની સમીપમાં છે, અને જીવ એનું લક્ષ કરીને વિકારી ભાવે, વિભાવ ભાવે, શુભ ભાવે કે અશુભ ભાવે પ્રવર્તે છે, અને એને આશ્રવ અને નવા કર્મનો બંધ થાય છે, એટલે સાચા અર્થમાં નિજરા થતી નથી. જૂના કર્મ કરી જાય છે અને સાથે ને સાથે એ જીવ પોતાના ઊંધા પુરુષાર્થને કારણે નવા કર્મ બાંધી લે છે. એટલે આ નિર્જરાને અકામ નિર્જરા કૃપાળુદેવે કહી છે. કૃપાળુદેવના શબ્દમાં જ આ વાતને આપણે સમજીએ. કર્મની નિર્જરા, નિર્જરાના બે ભેદ છે. એક સકામ એટલે સહેતુ, સહેતુ એટલે મોક્ષના હેતુભૂત નિર્જરા, એ સકામ નિર્જરા, અને બીજી અકામ એટલે વિપાક નિર્જરા. અકામ નિર્જરા ઔદયિક ભાવે થાય છે. અકામ નિર્જરા એ ઔદયિક ભાવે થાય છે એટલે જેવો કર્મનો ઉદય આવ્યો છે અને જે ફળની પ્રાપ્તિ છે એ પછી એ કર્મ ખરી જાય છે, એ ફળ આપીને એ કર્મ સ્થિતિબંધ પૂરો થતા ખરી જાય છે, એટલે એ નિજરા ઔદયિક ભાવે થાય છે. એ ઉદયની સાથે એ જોડાય છે, એના ભાવ એ વખતે જેવો ઉદય છે એવા ઉદય ભાવે થયા છે, એટલે ઉદય ભાવે જીવ વર્તે છે. કર્મનો ઉદય છે જેવો ઉદય છે એવા ભાવે જીવ થાય છે, એટલે એ ઔદયિક ભાવ છે. ઔદયિક ભાવે થતી નિર્જરા નવા કર્મને બાંધી લે છે. એ નિર્જરાથી જીવનું કાંઈ કલ્યાણ થતું નથી. એટલે કૃપાળુદેવ કહે છે કે આ નિર્જરા જીવે અનંતી વાર કરી છે અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે પરંતુ આત્મા પ્રગટ થતો નથી. કેમ કે આ નિર્જરા થાય છે એ વખતે જીવ કર્મફળ તરફ લક્ષ કરે છે. જેવો કર્મનો ઉદય છે એ ઉદયનું લક્ષ કરીને એવા ઉદય ભાવે જીવ થાય છે. ખરેખર થવું જોઈતું એ હતું કે જે કર્મના ઉદય આવ્યા છે એના જ્ઞાતા માત્ર થવું જોઈતું હતું. કર્મના ઉદય આવ્યા છે, જે સંયોગો તેની સમીપમાં વર્તે છે એના જ્ઞાતા દ્રષ્ટા થઈ અને જીવે એવી નિર્જરા કરવી હતી. એના બદલે જે કર્મના ઉદય આવ્યા છે, જે સંયોગો પ્રાપ્ત થયા છે, એ સંયોગોનું લક્ષ્ય કરીને એમાં સારા નરસાપણાના વિકલ્પ કરીને એમાં ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ સ્થાપીને એમાં રાગ દ્વેષ મોહના ભાવ કરીને જીવ પરિણમે છે, એટલે ભલેને એ કર્મની નિર્જરા થઈ જાય, એ કર્મ ખરી જાય, એ કારણ રચકણો ખરી જાય, સત્તામાંથી નીકળી જાય, છતાં પણ આ જીવ નવા કર્મ તો બાંધી લે છે. એટલે આવી નિર્જરા તો એને અનાદિથી અનંતવાર કરી છે, પણ એથી કાંઈ એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, આત્મા પ્રગટ થતો નથી. બીજા પ્રકારની નિર્જરા વિશે કૃપાળુદેવ કહે છે કે સકામ નિર્જરા ક્ષાયોક્ષમિક ભાવે થાય છે, જે કર્મના અબંધનું કારણ છે. કર્મ બંધ થતો નથી, ક્ષયોક્ષમિક નિર્જરા. નિર્જરા તો એની એ જ છે, કર્મનું ખરી જવું એમ જ છે, પણ સ્થિતિબંધ પૂરો થતા એ નિર્જરા થાય છે. એ વખતે કર્મના ઉદયો આવ્યા અને એ ઉદયોની સાથે એણે જોડાણ ન કર્યું, એને કુક્ષમ ભાવ રહ્યો કે ક્ષાયિક ભાવ રહ્યો, એટલે એને જ્ઞાતા દ્રષ્ટાપણું રહ્યું. જે સંયોગો આવ્યા એ કર્મ ફળ છે, એ મારાથી જુદા છે, એ મારું સ્વરૂપ નથી, એમ એને દ્રષ્ટિ થઈ અને જે ભાવ થયા એ ક્ષયોક્ષમિક ભાવ થયા. આ નિર્જરા એ ક્ષયોક્ષમિક ભાવે થવાથી આશ્રવ ન થયા અથવા અતિ અલ્પ થયા, એટલે કર્મબંધ અતિ અલ્પ થયો અથવા તો કર્મબંધ થયો જ નહીં. એટલે કૃપાળુદેવ કહે છે કે આ પ્રકારની નિર્જરા જે સહેતુક છે, મોક્ષના હેતુભૂત છે, તે સકામ નિર્જરા ક્ષયોક્ષમિક ભાવે થાય છે અને એ કર્મના અબંધનું કારણ છે, એટલે કે કર્મનો બંધ એમાં થતો નથી. જેટલે અંશે સકામ નિર્જરા ક્ષાયોક્ષમિક ભાવે થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. પોતાના સ્વરૂપનું લક્ષ થતા જ આવી નિર્જરા થાય છે. જેને પોતાનું સ્વરૂપ ભેદ જ્ઞાન દ્વારા પરના લક્ષ્ય થતા વિભાવ ભાવથી જુદું જાણવામાં આવ્યું છે, જુદું અનુભવમાં આવ્યું છે, પોતાનું સ્વરૂપ રાગ દ્વેષ અને મોહના ભાવથી જુદું જાણવામાં અને અનુભવવામાં આવ્યું છે, એવા જીવને આવી સકામ નિર્જરા થાય છે. જે ક્ષયોક્ષમિક ભાવે છે, જે કર્મરહિત થવાનું કારણ છે, જે મોક્ષ માર્ગનું કારણ છે. આગળ પણ કહે છે કે અનંતિવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ તે ઔદયિક ભાવે. જો ચારિત્ર પ્રાપ્ત કર્યું છતાં પણ, કેમ કે સમ્યક દર્શન વિના માત્ર ચારિત્ર લીધું તેથી શુભ ભાવ જ હતો, એટલે એ શુભ ભાવ હતો, એ પણ ઉદય ભાવ હતો, એટલે એવા ઔદયિક ભાવે એ ચારિત્ર લેવા છતાં જે નિર્જરા થઈ એ નિર્જરા પણ એ અકામ નિર્જરા જ છે અને એ એ અબંધનું કારણ નથી પરંતુ બંધનું કારણ છે. એટલે કૃપાળુદેવ કહે છે કે અનંતી વાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિદ્રા થઈ છે તે ઔદયિક ભાવે, જે ભાવ અબંધક નથી, જે બંધક ભાવ છે, એવી થઈ છે, ક્ષાયોક્ષમિક ભાવે થઈ નથી. જો ક્ષાયોક્ષમિક ભાવે થઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં, આ પ્રમાણે રખડવાનું થાત નહીં, આ પ્રમાણે ભવના ભ્રમણ થાત નહીં. આ રીતે કૃપાળુદેવે નિદ્રા વિશે ઘણી સુંદર વાત કહી છે. હવે નિદ્રા સંબંધી પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એ આપણે લઈએ. નિદ્રા અધિકારમાં આ વાત આવવાની જ છે, છતાં પણ આજે પહેલા એ વાતને લઈએ. ગુરુદેવ કહે છે કે નિદ્રાના ત્રણ પ્રકાર છે. નિદ્રાની વ્યાખ્યા કરતા, એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે નિદ્રાના ત્રણ પ્રકાર. પહેલું તો કે આત્મજ્ઞાન થતા સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્ય કર્મનો નાશ થાય છે તે દ્રવ્ય નિદ્રા છે. બીજું, ત્યારે જે અશુદ્ધતાનો નાશ થાય છે તે ભાવ નિદ્રા છે. આ નાસ્તિકી નિદ્રાનું સ્વરૂપ છે. તથા ત્યાં ત્રીજું, જે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે તે અસ્થિ સ્વરૂપથી ભાવ નિદ્રા છે, શુદ્ધ ઉપયોગ તે ભાવ નિદ્રા છે. જો પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ નિદ્રાની જે વાત કરી છે એને આપણે એમ કહી શકીએ કે કૃપાળુદેવે જે સકામ નિદ્રા કહી છે એ સકામ નિદ્રાના જ, એટલે કે સાચી નિદ્રાના જ એ ત્રણ પ્રકાર કયા છે. એ સાચી નિદ્રા છે, અને એવી સાચી નિદ્રા, સહેતુક નિદ્રા જે મોક્ષનું કારણ છે, એ નિદ્રા એ આત્મ સ્વરૂપમાં રમણતા થતા થાય છે. એ વાત સૌથી પહેલા ગુરુદેવે કરી. પહેલા પ્રકારમાં એમ કહ્યું કે આત્મજ્ઞાન થતા સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્ય કર્મનો નાશ થાય છે તે દ્રવ્ય નિદ્રા છે. આત્મજ્ઞાન થતા સમ્યક દર્શન થાય છે, સંકિત થાય છે, ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવું પરિણમન થતા પોતાના સ્વરૂપમાં જેટલી ક્ષણ માટે એ રહે છે એ દશામાં એને સંવર છે, એટલે આશ્રવ થતા નથી. અને એ આશ્રવ થતા નથી એટલે નવા કર્મ બંધાતા નથી. અને એ વખતે જે કર્મ નો સ્થિતિબંધ પૂરો થાય છે અને ખરી જાય છે તો એ દ્રવ્ય કર્મ નો નાશ થયો, એની નિદ્રા થઈ, એ દ્રવ્ય નિદ્રા છે. આત્મજ્ઞાન થતા સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્ય કર્મનો નાશ થાય છે તે દ્રવ્ય નિદ્રા છે. બહુ સ્પષ્ટ વાત ગુરુદેવે કરી છે. અને બીજામાં કહે છે કે ત્યારે જે અશુદ્ધતાનો નાશ થાય છે તે ભાવ નિદ્રા છે. અશુદ્ધિ ટળે છે એ જ સાચી નિદ્રા છે. કેમ કે દ્રવ્ય કર્મ એ તો જળ કર્મ છે, એ તો ભૂતગળના પરિણામ છે, એનો નાશ થયો એ દ્રવ્ય નિદ્રા છે. પણ જીવને શું થાય છે, આત્માને એ વખતે શું થાય છે, તો કે એને અશુદ્ધતાનો વ્યય થાય છે, નાશ થાય છે. પોતાના સ્વરૂપમાં શું થઈ રહ્યું છે, તો કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. અને જે ભાવ મલિનતા પડી છે એ મલિનતા એને નીકળી જાય છે, દૂર થાય છે, એટલે એવી મલિનતા, એવી અશુદ્ધિનો નાશ થાય છે, એને ભાવ નિર્જરા થઈ. પેલા જળ કર્મ છે, એ જળ કર્મનો નાશ થયો એ દ્રવ્ય નિર્જરા, અને પોતાના સ્વરૂપમાં એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે. એ વખતે એને અશુદ્ધિ ઘટે છે, તો એ અશુદ્ધતાનો નાશ થવો એને ભાવ નિર્જરા કહી. નાશ થવો એમ કહ્યું ને, એટલે એ નાસ્તિથી નિર્જરાનું સ્વરૂપ થયું. એમાં જીવે અશુદ્ધતા ઘટાડી, અશુદ્ધતા ગઈ, તો પછી પ્રાપ્ત શું થયું, એટલે અસ્થિથી શું? તો ત્રીજી વાતમાં ગુરુદેવ કહે છે કે અસ્થિથી એમ કહેવાય છે કે શુદ્ધતાની વૃદ્ધિ થાય. અશુદ્ધતાનો નાશ અને શુદ્ધતાની વૃદ્ધિ, લોજિકથી વિચારીએ તો પણ વાત એમ જ છે. જેટલી અશુદ્ધતા ઘટે છે એમ શુદ્ધતાનું પ્રમાણ વધતું જાય છે. શુદ્ધતા અને અશુદ્ધતા બંને વચ્ચે રહેલો એ જેમ જેમ અશુદ્ધતા ગુમાવતો જાય છે તેમ તેમ શુદ્ધતાની માત્રા વધતી જાય છે. બંને સાથે જ થઈ રહ્યું છે, પણ એ અસ્થિથી છે. શુદ્ધતાની વૃદ્ધિ થાય તે અસ્થિ સ્વરૂપથી ભાવ નિર્જરા છે, અને આવી ભાવ નિર્જરા અસ્થિ રૂપે શુદ્ધ ઉપયોગ દ્વારા થાય છે. પોતાનો ઉપયોગ શુદ્ધ છે, પોતાનો ઉપયોગ સૂક્ષ્મ છે, એટલે કે પોતે પોતાના સ્વરૂપ તરફ ઢળ્યો છે, ત્યાં રહ્યો છે, ત્યાં રમણતા કરે છે, ત્યાં લીનતા કરે છે, એવો ઉપયોગ થયો છે ત્યારે એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. નાની મહાપુરુષો શુદ્ધિની વૃદ્ધિ કરે છે, પોતાના સ્વરૂપમાં જઈને અશુદ્ધિનો નાશ અને શુદ્ધિની વૃદ્ધિ કરે છે, અને એ વખતે એનું નિમિત્ત પામીને પેલા જડ કર્મો એ સ્વયં ખરી જાય છે, એટલે દ્રવ્ય નિર્જરા એ સ્વયં થાય છે. એમાં ખરેખર જીવને કાંઈ કરવા પણ નથી. જીવ તો પોતે પોતાના શુદ્ધ ઉપયોગ દ્વારા સ્વરૂપમાં રહે છે, અને જડ કર્મો તો એ વખતે એવું નિમિત્ત પામીને ખરી જાય છે, એટલે દ્રવ્ય નિર્જરામાં જીવે કાંઈ કરવા પણ નથી. ખરેખર તો એ દ્રવ્ય નિર્જરા થાય છે એ કાર્ય એ પૂતગળનું છે, પણ ભાવ નિર્જરા અશુદ્ધતાનો નાશ થવો એવી જે ભાવ નિર્જરા છે એ જીવ કરે છે, અને એને કરવામાં જીવ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ખરેખર તો એ શુદ્ધ ઉપયોગમાં રહ્યો છે, માટે એ થઈ જાય છે. એટલે બીજી રીતે કહીએ તો એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે, એ શુદ્ધ ઉપયોગ દ્વારા એ ભાવ નિર્જરા છે એ મુખ્ય છે, અને એમ થતાં અશુદ્ધિ તો નાશ થઈ જાય છે. ભાવ નિર્જરામાં એ નાસ્તિથી કહેવામાં આવ્યું, પણ એ તો થઈ જાય છે, કેમ કે પોતે પોતાના સ્વરૂપ તરફ ઢળ્યો છે. એટલે અસ્થિથી જે વાત કરવામાં આવી, શુદ્ધ ઉપયોગ એ જ સાચી નિર્જરા, એ જ ભાવ નિર્જરા છે, અને એમ થાય છે એટલે અશુદ્ધતા ટળી જાય છે, એ ભાવ નિર્જરા છે. અને પેલી દ્રવ્ય નિર્જરા એ તો એના નિમિત્તે એ જળ કર્મમાં, એ જળ કર્મના કાર્ય રૂપે થાય છે, એ જીવનું કાર્ય નથી. ત્રણ વસ્તુ ગુરુદેવે બહુ સરસ રીતે મૂકી છે, આવું નિર્જરાનું સ્વરૂપ છે. આગળ પણ ગુરુદેવ વાત કરી છે, આપણે લઈએ કે જે કર્મનો નાશ થાય છે તે સ્વયં તેના કારણે થાય છે, તે કાંઈ વાસ્તવિક નિર્જરા નથી. કર્મનો નાશ થવો, જડ કર્મનો નાશ થવો એ તો પૂતગળનું એમ થવાનું હતું તે થાય છે, એનો એવો જ કાળ હતો કે જ્યારે એ કારણ મને રજકણોનું એ વખતે છૂટા પડવું એ એવો જ એ કાળ હતો એટલે એમ થાય છે. એટલે કર્મનો નાશ થાય છે તે સ્વયં તેના કારણે થાય છે. એટલે જીવની અપેક્ષાથી વિચાર કરીએ તો તે કાંઈ વાસ્તવિક નેજરા નથી. એ પહેલી વાત દ્રવ્ય નેજરાની વાત કરી. આગળ કહે છે કે પર્યાયમાં અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધિની વૃદ્ધિ થવી તે વાસ્તવિક નિજરા છે. બીજી અને ત્રીજી વાતને સાથે લીધી. પર્યાયમાં અશુદ્ધતાનો નાશ થઈ એક વાત અને શુદ્ધિની વૃદ્ધિ થવી બીજી વાત, એ બંને વાતને સાથે લીધી. જે ત્રણ પ્રકાર કયા એમાંના બીજા અને ત્રીજા પ્રકારને સાથે લીધા. પર્યાયમાં અશુદ્ધતાનો નાશ થવો અને શુદ્ધિની વૃદ્ધિ થવી નાસ્તિથી અને અસ્થિથી એ વાસ્તવિક નિજરા છે અને એ સ્વરૂપના લક્ષ્ય થાય છે, સંવર થતા થાય છે, જ્યારે ઉપયોગ શુદ્ધ થાય છે ત્યારે થાય છે. સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી અને નિજરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. જુઓ આ વ્યાખ્યાને વિસ્તાર કરી અને ગુરુદેવ ક્યાં સુધી લઈ ગયા. આપણે સંવરની સાદી વ્યાખ્યા આશ્રવનું રોકાવું એમ જે કરતા હતા એને સંવર અધિકારમાં આપણે વિશેષતાથી સમજ્યા કે સંવર દ્વારા જ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને એમ સ્વરૂપની પ્રાપ્તિ થતા સગળા કર્મોનો ક્ષય થાય છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. એ વાત આપણે છેલ્લા કળશમાં પણ સમજ્યા, છેલ્લી ગાથાઓમાં પણ સમજ્યા. એ જ વાતને ગુરુદેવ અહીંયા આ નિજરાની વ્યાખ્યામાં સમાવી લે છે. ગુરુદેવ કહે છે કે સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી, કેમ કે છેવટે પરિણામ તો એમ જ થાય છે ને, સંવર થતા પરિણામ તો એ જ થાય છે ને. એટલે અશુદ્ધિનો નાશ થાય છે અને શુદ્ધિની ઉત્પત્તિ થાય છે. એટલે સંવર માટે ગુરુદેવે એમ કહ્યું કે સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી અને નિજરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થાય તે સંવર અને શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિજરા અને શુદ્ધિની પૂર્ણતા થવી, શુદ્ધિની પૂર્ણતા થવી તે મોક્ષ. તો આ રીતે નિજરાની વ્યાખ્યા ગુરુદેવે કરી. કૃપાળુદેવ પાસેથી પણ આપણે નિજરા વિશે સમજ્યા અને હવે આપણે નિજરા અધિકાર શરૂ કરીશું. આવતી વખતે આપણે નિજરા અધિકારની શરૂઆત કરીશું. નિજરા સંબંધી આટલું આપણે સમજ્યા છીએ. નવતત્વમાં નિજરાની જે વાત કરવામાં આવી છે એને જીવ તત્વથી જુદું તત્વ જણાવવામાં આવ્યું છે. એટલે શુદ્ધ જીવ તત્વનો વિચાર કરીએ તો એને બંધ પણ નથી અને નિજરા પણ નથી. બંધ અને નિજરા છે એ બંને તત્વ જીવ તત્વથી જુદા કહેવામાં આવ્યા છે અને ત્યાં જે જીવ તત્વ દર્શાવવામાં આવ્યો છે કે જે બંધ રહિત છે. બંધ નથી એટલે મોક્ષનો પણ સવાલ નથી, બંધ નથી એટલે નિજરાનો પણ સવાલ નથી. એટલે ત્યાં જે જીવ તત્વ લેવામાં આવ્યું છે એવા જીવ તત્વનો આપણે વિચાર કરવો, એવા જીવ તત્વને સમજવું અને એ જ હું છું, એવું હું શુદ્ધ તત્વ છું, એવું પોતાના સ્વરૂપનું મહાત્મ લાવવું, પછી આ બધું બહુ સહેલું થઈ જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે ગુરુ પૂર્ણિમા છે, કૃપાળુદેવનો જન્મદિવસ છે, એટલે પહેલા આજે આપણે કૃપાળુદેવનું એક પદ લઈશું અને તે પછીથી સુખધામ બોલીશું અને પછી સ્વાધ્યાય પૂરો કરીશું.
સજ્જન છું કરુણા નથી સર્વ તુજ રૂપ નથી લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ગુરમાહી આપ તણો વિશ્વાસ દળને પરમાદર નાહી જોગ નથી સત્સંગનો નથી સત્સેવા જોગ કેવળ અર્પણતા નથી નથી આશયનું યોગ હું પામર શું કરી શકું એવો નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી મરણ સુધી છે અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ અંશન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ શક્તિ નહીં નહીં વિરહનો તાપ કથા અલભ તુજ પ્રેમની નહીં તેનો પરિતાપ ભક્તિ માર્ગ પ્રવેશ નહીં નહીં ભજન દઢ ભાન સમજ નહીં નિજ ધર્મની નહીં શુભ દેશે સ્થાન કાળ દોષ કળથી થયો નહીં મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ કર્મ સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ તુજુ વિયોગ સ્ફુરતો નથી વચન નયન યમ નાહી નહી ઉદાસ અનભક્તથી તેમ ગૃહાદિક માહી અહમ ભાવથી રહિત નહીં સ્વધર્મ સંચય નાહી નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મ નિકાય Thank you. અનંત પ્રકારથી સાધન રહિત હું નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું કેવળ કરુણામૂર્તિ છો બંધુ દીનાનાથ પાપી પરમ અનાથ છો ગ્રહો પ્રભુ જીહાથ અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પારન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય સત્સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાય દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય સકળ જગત માં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું પડી પડી તુઝ પદ પંકજે ફરી ફરી માગું ભેજ સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે જ
સુખ નામ અનંત સુસંત ચરણ